આપણે નરસિંહ મહેતા તરફ વળીએ. આ જીવનના આ મુકામ ઉપર આપ પહોંચ્યા પછી નરસિંહ મહેતાની આધ્યાત્મિકતા વિષયક સંશોધન કરવાનું ક્યાંથી સ્ફૂર્યું?
મહર્ષિને ત્યાં છે ને નિરાકારની ઉપાસના હતી, અને ત્યાંથી હું છૂટો પડ્યો ને ત્યારે જુનાગઢના અંબાજીમાં હું કેટલી વાર ગિરનાર ગયો છું મને ખબર નહીં, પણ એક અંબાજીનું આકર્ષણ રહેતું. પણ મને માતાજીએ પોતે ખેંચ્યો અને મેં નવલખ ચંડીની ઉપાસના કરી, સાકારની ઉપાસના મેં શરૂ કરી, અને એનો એક આનંદ અદભુત હોય. મેં અમુક વસ્તુ તો હજી લખી નથી, કેમ કે મારા ગાઈડ એમ કહ્યું કે બધું તર્કબદ્ધ લખવું પડે, પણ આજે આખું ભાવનું જગત છે, એની જે કૃષ્ણની લીલાના શૃંગારના પદો છે એમાંથી મારાથી લખાય એટલું લખ્યું, પણ મેં ઘણું બધું કામ બીજા માટે રાખેલ છે કે કોઈ મારા કરતા વધારે સારો.
આપણે નરસિંહ મહેતા તરફ વળીએ. આ જીવનના આ મુકામ ઉપર આપ પહોંચ્યા પછી નરસિંહ મહેતાની આધ્યાત્મિકતા વિષયક સંશોધન કરવાનું ક્યાંથી સ્ફૂર્યું?
મહર્ષિને ત્યાં છે ને નિરાકારની ઉપાસના હતી, અને ત્યાંથી હું છૂટો પડ્યો ને ત્યારે જુનાગઢના અંબાજીમાં હું કેટલી વાર ગિરનાર ગયો છું મને ખબર નહીં, પણ એક અંબાજીનું આકર્ષણ રહેતું. પણ મને માતાજીએ પોતે ખેંચ્યો અને મેં નવલખ ચંડીની ઉપાસના કરી, સાકારની ઉપાસના મેં શરૂ કરી, અને એનો એક આનંદ અદભુત હોય. મેં અમુક વસ્તુ તો હજી લખી નથી, કેમ કે મારા ગાઈડ એમ કહ્યું કે બધું તર્કબદ્ધ લખવું પડે, પણ આજે આખું ભાવનું જગત છે, એની જે કૃષ્ણની લીલાના શૃંગારના પદો છે એમાંથી મારાથી લખાય એટલું લખ્યું, પણ મેં ઘણું બધું કામ બીજા માટે રાખેલ છે કે કોઈ મારા કરતા વધારે સારો, વધારે આધ્યાત્મિક અનુભવ વાળો કોઈ એને કરશે તો આ એને કમસે કમ એક આધાર મળશે ને આની આગળ એ ચાલશે. એ મારા સંશોધનમાં સિદ્ધ કર્યું છે કે યોગી હતો, વેદાંતી હતો, અવધૂત હતો, ઋષિ કવિ હતો, એક સારો નિપુણ કવિ હતો અને ભક્ત પણ હતો. એટલે એના જે એ આખી જે આખું એનું અસ્તિત્વ, આખું એનું જે વ્યક્તિત્વ, એનું સર્જક વ્યક્તિત્વ, એ જે બધી વસ્તુઓ છે એમાં એ એમ કે દેહ દશા તળી માહે રહ્યો ભરી, એનો મતલબ શું થાય કોણ સમજે. અને એમ કે છે કે અચેત ચેતન થયો, ભવતણો અગ ગયો, સ્તુતિ ઉઠી મારી આદ્યવાણી. આ આદ્યવાણી એટલે હું જેની શરૂઆતમાં વાત કરતો હતો એ કે રૂચો અક્ષરે પરમેવ્યો મન. રૂચા એટલે કવિતા ક્યાં છે? તો કે અક્ષર તત્વમાં છે. તો કે એ ક્યાં છે? તો કે પરમેવ્યો મન, જે આપણી ચેતનાનું જે ટ્રાન્સેન્ડેન્ટલ સ્પેસ છે, જે ભાવાતીત દ્વંદ્વાતીત ત્રિગુણાતીત જે આપણું અસ્તિત્વ છે ત્યાં છે. અને જે સાકારની અનુભૂતિ જે નરસિંહની હતી એ કોઈ સમજ્યું નથી, કેમ કે એક બાજુ એ નિરખને ગગનમાં કોણ ને ચિત્ત ચૈતન્ય વિલાસ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, જાગીને જોઉં તો જગત વિશે નહીં છે, એટલી એ અંતિમ અવસ્થા. સંપ્રદાયો, ધર્મો, સાહિત્યના સિદ્ધાંતો, વાદ વિવાદો, એ બધા આનંદના વિષયો છે. એ બધું જે પરમાત્માએ વૈવિધ્યનું સર્જન કર્યું છે એના ભાગ રૂપે છે. તમે પછી એમ કહો કે અલ્લાહ ને આ બે જુદા છે ને એ ખોટું છે. હા, એ લોકોની જે માન્યતા હોય એમને કબૂલ છે, એમની શ્રદ્ધા. પણ તમે પોતે અલ્લાહ થઈ ના શકો, તમે બ્રહ્મ થઈ શકો, પણ તમે અલ્લાહ. હવે એ લોકોની માન્યતા છે, આપણે એને સ્વીકારવી છે, એનો આનંદ લેવાનો રહ્યો. દ્વૈત વિના કશો વ્યવહાર સંભવ જ નથી બેન. એટલે એ દ્વૈતની મજા પણ છે, પણ એ અદ્વૈતનો જે બેસ છે એ તો સ્વીકારવો જ રહ્યો. વાક્ય મેં કહી શકાય કે આખું બ્રહ્માંડ એક જ સ્ત્રોતથી બનેલું છે, એ સત પણ છે કે જેની શક્તિથી આખું બ્રહ્માંડ ટકી રહ્યું છે, વિકસી રહ્યું છે, વિકસી રહ્યું છે. એ ચિત્ત પણ છે જેથી આખો ચૈતન્યનો વિલાસ ચાલે છે, સ્મૃતિ. જે ઋષિઓ કહે છે કે આ બધું આનંદ માટે થાય છે, એટલે એને માયા તરીકે જડવાની બદલે એની લીલા. બોલવું ન બોલવું એક સરખું લાગવું, એ મારી એક ગઝલ છે.
જી, જળ કમળ છાંડી જાને બાળા, આ પદ નું આધ્યાત્મિક રહસ્ય અમને સમજાવશો?
મને એટલા માટે નવાઈ લાગી કે બહુ જાણીતી વાત એ છે કે નાથ સંપ્રદાયમાં, કબીર સંપ્રદાયમાં, શ્રી વિદ્યાના સંપ્રદાયમાં કે યોગમાં કમળ અને નાગણ ભેગા થાય તો એક જ અર્થ થાય કે કુંડલીની. હવે જળ ગહન છાંડી નથી લખી, જળ કમળ છાંડી લખી. બીજું કે આખું એબ્સર્ડિટી છે, ઘડીક માં કે છે જાગશે તને મારશે, ઘડીક ગણિત માં કે છે કે લાખ સવાનો મારો આરામ. તો આ બધું બખડજંતર છે શું. કુંડલીની એટલે ભૌતિક શરીર અને જે પરબ્રહ્મ છે એની શરીર છે એમાં એ એક આખી એનર્જી છે પરમાત્મા સુધી જવાની ને એના સ્ટેશન છે. જેમ કે નાભી ચક્ર છે આપણે ત્યાં બે પરંપરા છે નાભી કમળ નાભી ચક્ર કમળ ને હૃદય ચક્ર. અહીંયા નરસિંહ કમળ પરંપરા લીધી છે. અને બીજું કે જે આપણા સદ શત્રુઓ જે કયા છે રાગ દ્વેષ વગેરે કામ ક્રોધ મોહ આ જે રંગે રૂડો રૂપે પૂરો જે છે એ કામનું છે. તો આ રંગે રૂડો રૂપે પૂરો દિસંતો કોડીલો કોડામણો આ ચાર શબ્દ આટલા કે છે. યુ આર ડિઝાયરેબલ આઈ ડિઝાયર યુ દિસંતો કોડીલો કોડામણો. જે કામ છે એના પછીનો મોહનો સ્ટેજ છે એ હૃદય ચક્રનું એ લાગણીનું ક્ષેત્ર છે ભાવનું. તો ત્યાં કે છે તારી માતા એ કેટલા જન્મ એટલે એ મોહ કરે. આગળ વધે છે તો ગળા લો લાખ સવાનો મારો હાર આપું આપું રે તું દોર્યો દોર્યો એટલે જાડો ચેન કે જેની અંદર લોકેટ બાંધી શકાય. તો હવે બરાબર ગળા પાસે આવે ત્યારે જ હાર અને દોરિયાની વાત આવે. અને નાગણ જો નવ લખો હાર પહેરે તો એનું ડોકું ના કપાઈ જાય. એટલે આખું પ્રતીક છે એ એટલું જડબે સલાક છે. અને દરેક પાછું યોગ શાસ્ત્રો સાથે મેચ થાય છે. દેવ બળિયા માથે વળગ્યા સુકામ ગગન ગાજે હાથીઓ સુકામ થાળ ભરી સગ મોતી મગાવ્યા. અને એ જો એકે એક વસ્તુનું એટલું બધું યોગમાં મહત્વ છે. અને મેં બધું લખ્યું છે. સાધક જયારે શિવ તત્વને પામે છે ત્યાં સુધીની આખી વાત છે. જળ કમળ ચાંદી જાને બાળા સ્વામી અમારો જાગશે. સ્વામી કોણ છે ત્યારે પેલી પંક્તિમાં કાળીનાથ. અને જયારે નાગણો નાગણ સૌ વિલાપ કરે છે નાગને બહુ દુઃખ આપશે એ કર્યા પછી કે જે દેવકર જોડી વિનવે સ્વામી. અહીંયા સ્વામી આઠમી વિભક્તિ નું સંબોધન છે. હે સ્વામી તમે મારા પતિને જોડો મૂકો અમારા કંઠને. એટલે હું કહું છું કે આ સ્વામી હવે બિચારો હસબન્ડ થઈ ગયો સ્વામી બદલાઈ ગયો બોલો. અને બેન એનું મહત્વ એ છે કે આ જમનાનું જળ છે એ આપણી જીવન જળની એક આખું પ્રતીક છે. એનો સ્વામી જયારે કાળીનાથ એટલે કે આ માયાનો મોહપાસ છે ત્યારે એવરી મિનિટ યુ આર ડાઈંગ પ્રતિ ક્ષણે તમે મૃત્યુ તરફ જતી છે. પણ જયારે તમારો સ્વામી છે કૃષ્ણ થાય છે ત્યારે તમે અનંતતાને પામો છો.
સવારભાઈ નરસિંહના આજે ગવાતા પદોની આધારભૂતતા વિશે અમને કંઈક કહો. નરસિંહના નામે કેટલાક પદો આજે ગવાતા હોય એવું બને છે.
ઘણી વાત છે. હવે એમાં ઘણી બધી વાતો છે બેન. પણ ટૂંકમાં એમ કહું તો નરસિંહના મૃત્યુ પછી લગભગ 150 વર્ષે પહેલી મેન્યુસ્ક્રિપ્ટ મળે છે. ત્યાં સુધી એ માત્ર કંઠ પરંપરામાં સચવાયેલો. જેસલપરાએ ખૂબ મહેનત કરી હસ્તપ્રતો પણ મૂળ 121 હસ્તપ્રતોમાંથી એને જે માખણ કાઢીને 807 પદ કર્યા બહુ પુનરાવર્તન રિપીટેશન છે. અમુક કવિતા નિશંક નરસિંહની નથી એમ કહી શકાય એમ છે. નરસિંહનો જે ઝૂલના ઉપરનું તમે જુઓ કે જાગીને જોઉં તો જગતધીશ હે નહીં જે ગમે જગત ગુરુ દેવ જગદીશ ને કે નાચતા નાચતા નયન નયના મળ્યા કે નિરખ ને ગગનમાં કોણ ભૂલી રહ્યો કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરી ત્યાંથી લઈને જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા. આજે આખું જે પેલું છે ને નરસિંહનું તમે એ વર્ણાનું પ્રાસ જુઓ કરે છે જાગીને જોવું જે તમે જગત ગુરુ નાચતા નાચતા નયન નયના મળ્યા. કેટલી વાર ન આવ્યા શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ રહે. તો શ્યામના ચરણમાં શરણ હોય કે મરણ હોય. અને એવી જ રીતે એનો અદભુત પ્રાસ ભાસ અને વાસમાં સકાર બદલતો નથી. થાસે ને જાસે નોમમાં મીંડા વાળો સ જે છે એ બદલતો નથી. મારી આ શ્રદ્ધાને કારણે મને આખું એનું મને માંડું કે ઉપનિષદનું અર્થઘટન એમાંથી મળ્યું. હું દુનિયાના વિદ્વાનો સામે બેસીને ચર્ચા કરવા તૈયાર છું. મૂળ વાત એ છે કે નરસિંહ અમુક જે એના વ્યાવર્તક લક્ષણો છે એની જે શૈલી છે એની જે આખી વાત કરવાની રીત છે એની છંદ પરની માસ્ટરી છે અને એનો એક સોર્સ માત્ર ભાગવત છે, પણ બીજો સોર્સ છે કે એ વખતે જયદેવ નું ગીત ગોવિંદ છે એ પણ છે. બીજું કે અમુક પદો જે પરંપરામાં છે એ નરસિંહ ને મળતા છે પણ નરસિંહ નથી. મેં આખું એક એનું સેક્શન કર્યું છે શૃંગાર ના પદોમાં, જેમ કે મથુરામાં ખેલ ખેલી આવ્યા કોકાન ક્યાં રમી આવ્યા, હવે આ ખેલ ખેલી આવ્યા એ નરસિંહ નો શબ્દ નથી, આ લઈ પણ એની નથી. હવે એના તુલનામાં આ જે પદ છે એ એટલું અદભુત છે ને એવડી મોટી કવિતા, આજ ઉજાગરા અંગ આળસ ભર્યા મારે કેમ આવ્યા, એની છંછેડાયેલી છે. યુ આર ટુ લેટ ફોર ધી નાઇટ એન્ડ ટુ અર્લી ફોર ધી મોર્નિંગ, અને તમારા હાલચાલ જોઈને લાગે છે કે તમે ક્યાં રમી આવ્યા, જે વાત છે એ લોક સંસ્કૃતિમાં આવી છે એ જ વાત છે. પણ આ ભદ્રકવિ છે, એ જ કે છે કે આ જે તમારા લક્ષણ છે, અને બેન એમાં બધા કામસૂત્રમાં રેફરન્સ છે, અલગ અલકા તણો રંગ દિશે ઘણો, નરસિંહ એ રાસલીલાના પદમાં એમ કે છે પ્રગટ ગાજે તુને વચન દીધું, વચન દીધું એટલે આઈ એમ ગિવિંગ યુ ધી કમાન્ડ, આઈ એમ ગિવિંગ યુ ધી ઓર્ડર કે યુ સિંગ ધી ગ્લોરી ઓફ ધીસ રાસલીલા. સંશોધન છે એનું મૂળ પણ એક ડિવાઇન કમાન્ડ જ છે. હું તો બહુ આળસુ માનો, મારા જેવો આળસુ કવિ બીજો બહુ નહીં હોય, પરબની કૃપાથી જ મારું સંશોધન થયું છે. મને સુરતની નર્મદ યુનિવર્સિટીમાં ઘણો બધું સાનુકૂળ વાઇસ ચાન્સેલર, મારા ગાઈડ, તમારો સપોર્ટ સ્ટાફ, એ બધાનો રોજ 6 મહિના હું વીકેન્ડે શુક્રવારે સાંજે સુરત જઈને રવિવારે રાત્રે પાછો આવતો. મારે 6 મહિના એ મેથોડોલોજી ને રિસર્ચ ને ક્લાસીસ ભરવા પડેલા, પણ એ બધું અને 70 વર્ષ એ બધું કરવું, એમાં વચ્ચે ક્યાંક સ્વાઇન ફ્લુ થાય ને વચ્ચે પેલો કાવની મેડનેસ નો કોઈ રોગ નો ચાળો ફાટે, કર્તવ્ય જે છે એ તો કરવું જ પડે.
જી, વિચારાતીત થવું એ સાધના દ્વારા કદાચ શક્ય બની શકે જવાહરભાઈ, પણ શું ભાવાતીત દશા સુધી પહોંચી શકાય ખરું?
વિચાર ને ભાવ એ બંને ઉપર સપાટી પર જ છે. મેં જે તરંગ ની વાત કરી, મેં કહ્યું ને યોગ ચિત્ત વૃત્તિ નિરોધ, એ વૃત્તિ છે એમાં ભાવ પણ એક જાતની વૃત્તિ જ સમજો, જેમ કે એ પ્રમાણ અવસ્થામાં એ આવતી હોય છે, જાગૃત અવસ્થામાં જે નિર્ગુણ નિરાકાર જે મહામૌન છે, આપણે એને મહામૌન વાપરીએ, ત્યાં કશું જ કોઈ સ્પંદન નથી, કોઈ અનુભવ નથી, કોઈ ભાવ નથી, કોઈ શબ્દ નથી, કોઈ વિચાર નથી. એટલા માટે આપણે વાણીના 4 પ્રકાર કહ્યા છે, જે હું બોલું છું એ વૈખરી છે, એની પહેલાનું સ્ટેજ છે એ મધ્યમાં છે, એની પહેલાનું છે પશ્યંતી છે, અને આજે નરસિંહ જે કહે છે અચેત ચેતન થયો એ પરાવાણી એનામાં સજાગ છે, જે ઋષિઓની વાણી એટલે આદ્ય વાણી છે. એમ કહે છે કે જે વાણીએ ઋષિને વેદની ઋચાઓ લખાવી એ મારામાં જાગૃત થઈ, તેમ એનો અર્થ છે સંસાર. તો એ પરાવાણી ઉપર એ ભાવાતીત છે, એ દ્વંદ્વાતીત છે, એ વિચારાતીત છે. ગીતામાં ને ય બુદ્ધે પરતસ્તુ સ એવું પણ છે, બુદ્ધિની પારનું જે ક્ષેત્ર. પતંજલિ એમ કહે છે કે અષ્ટાંગ માંથી આસન પ્રાણાયામ ને તો બધું ગ્રોસ છે, બાહ્ય જે અંતરંગ છે ત્રણ છે, ધારણા ધ્યાન ને સમાધિ. ધારણામાં તમે કોઈ ભાવ કે કોઈ શબ્દ કે કોઈ વિચાર કે કોઈ સ્થળ ઉપર તમે એક ફોકસ કરો છો, તમે મનને એક જગ્યાએ બાંધો છો અથવા તો એને સ્થિર કરો છો, ત્યાં એ ધીમે ધીમે તમે એમાં લીન થતા જાઓ. જેમ જેમ તમારો રસ વધતો જાય એને તમે ઊંડા ને ઊંડા ને ઊંડા વેખરી માંથી મધ્યમાં, મધ્યમ માંથી પશ્ચિમથીમાં પશ્ચિમથી, સાયકોલોજીકલ બ્રેઇન ફિઝિયોલોજી, તમારો મેટાબોલિક રેટ ઊંઘમાં 8% ઘટે છે ત્યારે અમે લોકો 25 મિનિટમાં જયારે લેબોરેટરી એ પણ 4-5 ડોક્ટરો અને સાધનોની વચ્ચે અમે ધ્યાન કરતા તો અમારો મેટાબોલિક રેટ 16% ડ્રોપ. એની જે આખી જે ધ્યાન કરવાથી જે તમારી જે મનની સ્થિતિ જે સ્થિતપ્રજ્ઞ તરફ અથવા તો એક પ્રબુદ્ધ સ્તર પર જતી હોય એવું તમને ફિઝિકલી એમાં ક્લોર થયું છે, એ જે ચિત્ત વૃત્તિ નિરોધ જે ધીમે 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 મનને તરંગને ધીમે ધીમે શાંત થઈને સમુદ્ર થવું, એ જ ભાવાતીત, એ જ દ્વંદ્વાતીત, એ જ બુદ્ધિની પરની અવસ્થા છે. અને એ અવસ્થા તમારા એક નિયમિત અભ્યાસથી તમને પ્રાપ્ત થાય છે, પછી ગુરુ કૃપાથી એમાં આગળ વધાય છે. અને એક સ્તર એવું આવે છે કે જયારે તમારા કોઈ પણ પ્રયત્ન કામ નથી આવતા, માત્ર એની કૃપાથી આવે. ઉપનિષદ નો મોટો સિદ્ધાંત છે જે આખા બ્રહ્માંડ ની શક્તિ આપે છે, જે આખા બ્રહ્માંડ માં ચૈતન્ય આપે છે, જે આખા બ્રહ્માંડ ને આનંદ છે. એ જે કઈ છે તમે એનું નામ આપો તો આપો, ના આપો તો ના આપો. આપણે એને બ્રહ્મ કહ્યું છે. તો એ નક્કી કરે છે કે મારે, એ પસંદ કરે છે કે આની સામે મારે પ્રગટ થવું. એકવાર વર્ણી કરે છે ત્યારે પ્રગટ થાય જ છે. કબીર નિર્ગુણ નિરાકારી હતો પણ એના પદો પણ હું તાકીને અનેક વાતો કરી શકું છું. નરસિંહની પણ એવી જ વાતો છે. હું કોઈ ભારતવાદી કે કોઈ સંસ્કૃતિવાદી કે એવું નથી, પણ આખી દુનિયા બેન હું લગભગ દરેક ખંડમાં જઈ ચૂક્યો છું. હમણાં લેટિન અમેરિકામાં પણ બ્રાઝિલ, અર્જેન્ટિના, પેરુ, મેક્સિકો બધે ગયો હતો. મેં બધાના આદિવાસીઓને મળવું એ મારું એક પહેલું છે. ત્યાંના ખંડેરો એટલે ત્યાંના જે આર્કિયોલોજીકલ સાઇટ્સ છે. ઓસ્ટ્રેલિયામાં પણ એક ઓરિજિનલ જગ્યાએ ગયો હતો. ન્યુઝીલેન્ડમાં માઓરીને ત્યાં ગયો હતો. પણ એ આપણા ભીલ પંચમહાલમાં પણ હું ગયેલો છું. તો એ આખી જે મૂળ વાત એ છે કે જે અનંત જે સૌંદર્ય છે, જે અનંત વૈવિધ્ય છે, એનો આપણી શક્તિ પ્રમાણે આનંદ માણવો અને પરમાત્માની કૃપાનો હંમેશા અનુભવ કરવો. અને એમાં જે સંતૃપ્તિ આવે છે, માત્ર તૃપ્તિ નહીં, યુ આર ફૂલફિલ. આજે મને એમ લાગે કે મારે જિંદગીમાં જે કઈ કરવું તે થઈ ગયું. હવે હું આ બોનસ જે જીવું છું, બોનસ માં જીવું છું. નરસિંહ કહે છે કે હિંદે મોડા મોડ રે, લટકે મળે નરસિંહ નો સ્વામી, હિંદે મોડા મોડ રે. એટલે આજની ઘડી કે રળિયા, હા એ બેન બહુ મોટી વાત જે મને મારા જીવનમાં અનુભવ્યું છે. એમ કે છે કે શ્યામ શોભા ગણી બુદ્ધિ ન શકે કરી, અનંત ઉત્સવમાં પંથ ભીલ. હા, જિંદગીની વ્યાખ્યા તો જુઓ બેન, અનંત ઉત્સવ. એવરી મોમેન્ટ ઇઝ એ સેલિબ્રેશન ઓફ ડિવિનિટી. જે દિવ્યની ઉપસ્થિતિ છે આજની ઘડી કે રળિયામણી રે મારા માલાના અહેવાની. હવે આ બધા ઉપદેશકો એમ કે છે કે તમે વર્તમાનમાં જીવો. પેલો તો ક્યારનું કહી ગયો છે, આજની ઘડી કે રળિયામણી. અને એ જે અનંત ઉત્સવ એટલે આખો લાઈફ ઇઝ એન ઇટરનલ ફેસ્ટિવલ, એક અનંત ઉત્સવ છે.
પોતાને કઈ રીતે જોવાનું બને જવાહરભાઈ, એક વ્યક્તિ, એક સર્જક કે એક સાધક?
કઈ નહી, બસ એક માણસ કે પૂર્ણમદ પૂર્ણમિદમ 200% આનંદમાં જીવતો, જે પોતાની જાતને શરીર માનતો નથી અને પરમાત્માના અનંત નો અંશ છું અને એની કૃપા ની ધન્યતામાં જીવું છું. બસ હું મારી જાતને કશું જ ગણતો નથી અને કોઈ મને જાણે ન જાણે કઈ રીતે યાદ રાખે એનો મને કોઈ ફરક પડતો નથી.
જવાહરભાઈ, ગુજરાતી ગઝલને, ગુજરાતી સાહિત્યને આપના અનુપમ સર્જનો દ્વારા સમૃદ્ધ કરી રહ્યા છો તે બદલ આપને વંદન કરું છું. અધ્યાત્મપંથી ગુજરાતી વાચકોને આપના સર્જનોમાંથી જે પ્રાપ્ત થાય છે એ બદલ ગુજરાતી વાચકોની આવતી પેઢીઓ આપને એક અદના સર્જક તરીકે હંમેશા યાદ કરશે એવો મને વિશ્વાસ છે. આજે સમય કાઢીને આપે આટલી લાંબી ચર્ચા કરી મારી સાથે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. મુલાકાતના સમાપનમાં આપના સ્વમુખે આપની એક ગઝલ સાંભળવી જરૂર ગમશે.
આજે તમારી ગમતી ગઝલ છે એ સંભળાવું છું. દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે, શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે, કશે પહોંચવાનો ત્યાં પ્રયાસ ચાલે છે, અહીં ગતિ જ છે વૈભવ વિલાસ ચાલે છે, કોઈનું આવવું નહીં આવવું, જવું ન જવું, અમસ્તો આંખમાં ઉઘાડવાસ ચાલે છે, દશે દિશામાં સતત એક સામટી સફર, દશે દિશામાં સતત એક સામટી સફર, અને હું એ ન જાણું કે શ્વાસ ચાલે છે. એ છેલ્લો શેર છે કે અટકવું એ ગતિનું જ કોઈ રૂપ હશે, હું સાવ સ્થિર છું મારામાં રાસ ચાલે, મારામાં રાસ ચાલે. થેન્ક યુ,
વંદન.